श्री जिन शासन गुरु नमो नाना विद सुखकार आत्महित उपदेशते करे मंगलाचार सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुखकारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हुके होत अर्थ भाषना जाके मंद बुद्धि हुके होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं सुख दुख हारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान छे। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ मा ज्ञान अने वैराग्यनो अद्भुत सुमेळ अहीं दर्शायवो छे। जे गाथाओ चाली रही छे ए अत्यंत प्रेरणादायक गाथाओ छे। जो गया वक्ते 111 नंबर नी गाथा पेज नंबर 102 111 नंबर नी गाथा उपर स्वाध्याय अहीं थयो हतो। आजे आपणे 112 नंबर नी गाथा उपर स्वाध्याय करशो। 111 112 थी लईने आगळ बीजी चार गाथा एटले टोटल 6 गाथामां जे तप छे ए तपनुं स्वरूप अने तपनी प्रेरणा आपवामां आवी छे। जो 111 नंबरनी गाथामां तप करने की प्रेरणा ए विषय बहु ज सुंदर चाल्यो हतो। चार गतिना स्वरूपनुं वर्णन थयुं हतुं अने एमां मनुष्य भवनी दुर्लभता अने मनुष्य भवमां ज तप थई शके बीजी कोई गतिमां तप न थई शके। ख्याल आवे छे? मोक्ष छे, तप छे, ध्यान छे ए मनुष्य गतिमां ज थई शके छे। तेथी ए तप द्वारा ज अने तप पूर्वक ज मुक्ति नी प्राप्ति थाय छे। मोक्षनी जे प्राप्ति थाय छे ए तप पूर्वक थाय छे अने ए तपना उत्कृष्ट धारक भावलिंगी दिगंबर संतो होय छे। अने भावलिंगपणू मुनिपणू ए मनुष्य भवमां जीव धारण करी शके छे। तेथी तपनी अहीं उत्कृष्ट प्रेरणा आईपी छे। बराबर? तो ए तप करने की प्रेरणा 111 नंबर नी गाथा मां आईपी। हवे आपणे आजे 112 नंबर नी गाथा करीए। थोड़ी गाथा मोटी छे, आपणे पहला आखी गाथा वाची लेशो। आखी गाथा नो जे विषय छे एक वार आपणे आखू रीड एक साथे करी लईए ने पछी ओवरऑल आपणे एनी चर्चा करीए। जो अहीं पण जे तप छे जे शब्द आवशे ने थोड़ाक शब्दों सांभळता आपणने भारी लागे, तप पछी आराधना समाधि ध्यान, ख्याल आए छे? आ बधा शब्दों आपणने एम लागे के ओहो ध्यान आराधना समाधि तप आ बधा शब्दों थोड़ा हेवी लागे, परंतु खरेखर आ बधी आत्मानी एवी सुंदर उत्कृष्ट सहज आत्मिक परिणति छे के आ परिणति मां खरेखर जगतना जीवोने कष्ट लागे छे के तपमां तो बहु कष्ट छे, मुनि दीक्षा अंगीकार करवामां बहु कष्ट छे। परंतु जेने अंगीकार करी छे एने ज खबर छे के आ बधी जे दशाओ छे अने आ दशा रूपे ज्यारे आत्मा परिणमे छे त्यारे अंदरमां केवी सुख शांति आनंदनी परिणति नो अनुभव थाय छे એ જે જીવ અનુભવ કરે એને જ ખબર પડે. કારણ કે આપણને તો શું છે, તપનું પિક્ચર બહારથી આપણે જોઈએ છે. પોઈન્ટ સમજાય છે? ઓ જંગલમાં રહેવાનું, મુનિ દીક્ષા ધારણ કરવાની, સમસ્ત પરિગ્રહનો ત્યાગ, રંચ માત્ર પણ એક વસ્ત્રનો ધાગો પણ નહીં, એક સમય આહાર લેવાનું, હને ઈર્યા સમિતિ પૂર્વક વિહાર કરવાનો. તો આપણને બહારથી જોશું તો આપણને કષ્ટદાય, ઉપસર્ગ, પરિષ, ઠંડી, ગરમી, મચ્છર આદિ, તો બહારથી જોશું તો આપણને કષ્ટદાયક લાગશે. પરંતુ ખરેખર એ જે અંતરંગ પ્રણતિ છે, જે પ્રણતિનો ભોગવટો મુનિરાજ જેવા ઉત્કૃષ્ટ જીવો કરે છે, જેમના અંતરંગમાં ત્રણ ત્રણ કશાય ચોકડીનો અભાવ થયો છે, એવા મુનિરાજ કેવા આનંદનો અનુભવ કરે છે એ તો મુનિરાજ જ જાણે, મુનિરાજ જ ભોગવે અને કેવડી જાણે. વી કે નોટ ઇવન ઇમેજિન, હુ કેન ઇમેજિન, એટલીસ્ટ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, જેને એક કશાય ચોકડીનો અભાવ થયો છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ એ ઇમેજિન કરી શકશે, પણ બીજું કોઈ તો એને ઇમેજિન પણ નહીં કરી શકે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે જો આપણે આનો આખો પહેલા સળંગ સ્વાધ્યાય કરીએ, વાંચન કરીએ છે, અને પછી એની ચર્ચા કરશું. બહુ સરસ ગાથા છે, અને એક ચાર્ટ પણ અહીંયા પછી ડ્રો કર્યું છે એ બતાવશું. પહેલા આપણે રીડિંગ કરીને પછી ચાર્ટના આધારથી આપણે ચર્ચા કરીએ, બરાબર? પેજ નંબર 103 છે. ધ્યાન તપ કા ધ્યેય ઓર ફલ, બરાબર? ધ્યાન તપ કા ધ્યેય ઓર ફલ, શું છે ધ્યેય અને શું છે ફળ, કોના આશરે સાચું ધ્યાન પ્રગટ થાય છે અને એ ધ્યાનનું ફળ શું છે, બરાબર? હવે જો 12 પ્રકાર કે તપો મેં, 12 પ્રકારના તપ મુનિરાજ ને હોય છે, બરાબર? 12 પ્રકાર કે તપો મેં મુક્તિ કા નિકટતમ સાધન ધ્યાન રૂપ તપ હૈ, અતઃ ઉસકે ધ્યેય ઓર ફલ કા વર્ણન આગામી છંદ મેં કરતે હૈ. બે વસ્તુ યાદ, ત્રણ વસ્તુ યાદ રહેશે, ધ્યાન, ધ્યેય અને એનું ફળ. ત્રણ શબ્દ કયા આવ્યા? ધ્યાન, ધ્યેય અને એનું ફળ. તમને બધાને ખબર છે ધ્યાન ચાર પ્રકારના છે, ધ્યાનના ચાર પ્રકાર છે ને, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પાછા એ ચારેયના ચાર ચાર ભેદ છે. સો ટોટલ ધ્યાનના ભેદ પ્રભેદ જોવો તો 16 ભેદ પ્રભેદ ધ્યાનના છે. એમાં આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે છે એ અશુદ્ધ ધ્યાન છે. એક વાત સમજી લો પહેલા, કોઈ પણ જીવ, જીવ માત્ર ધ્યાન વગર ન હોઈ શકે. પ્રતિ સમય જીવને અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, કોઈ પણ જીવ હોય એને જ્ઞાન અને ધ્યાન, આ ખુરશી જરા લઈ લો ને બાજુમાં, આ ખુરશીને બાજુમાં લઈ લો, એને જ્ઞાન અને ધ્યાન એ બે વસ્તુ પ્રતિ સમય છે. શું કીધું? પ્રતિ સમય. સાંભળજો ધ્યાનથી, જ્ઞાન અને ધ્યાન એ બે વસ્તુ અજ્ઞાની જીવને આ બે પ્રણતિ પ્રતિ સમય છે અને જ્ઞાનીને પણ છે. પોઈન્ટ સમજાય છે? હવે જો જે આર્થ ધ્યાન છે અને જે રૌદ્ર ધ્યાન છે એ બે ધ્યાન અશુદ્ધ છે. ધ્યાન, ધ્યેય અને ફળ, ત્રણ શબ્દ યાદ રહ્યા? કયા ત્રણ શબ્દ? ધ્યાન, ધ્યેય અને ફળ. ઘણા બધા જતા હોય છે ને ધ્યાનની શિબિરમાં, ધ્યાનની શિબિર લાગતી હોય છે, પણ ધ્યાનનું સ્વરૂપ જ નથી ખબર. ધ્યાનનું જે ધ્યેય છે, કોના આશરે સાચું ધ્યાન થાય અને એનું શું ફળ છે એની ખબર નથી. ખાલી ધ્યાનના નામ પર એક 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 ધ્યાન સંબંધી એક ભ્રમણા ચાલે છે એમ સમજો, એક ભ્રાંતિ ચાલે છે જગતમાં. તો ધ્યાનના બે પ્રકાર જે અશુદ્ધ છે એ આર્થ અને રૌદ્ર ધ્યાન છે. આર્થ ધ્યાનમાં અગર જીવને આયુ કર્મનો બંધ થાય, આર્થ ધ્યાનના પરિણામમાં અગર આર્થ ધ્યાન કરે છે, આર્થ ધ્યાન એટલે અશુભ ધ્યાન, બરાબર છે? આર્થ ધ્યાન એટલે જે ધ્યાનમાં જીવ દુઃખી થાય, આર્થ ધ્યાનના ભેદ છે ને, ઈષ્ટનો વિયોગ. હવે કોઈ ઈષ્ટનો વિયોગ થઈ ગયો તો એમાં જીવને જે દુઃખ, જે આકુળતા, જે સંતપ્ત પરિણતિ થાય છે, એવી પરિણતિમાં અગર આયુ કર્મનો બંધ થયો તો એ જીવને નિયમથી તિર્યંશ આયુનો બંધ થશે.
સમજાય છે બેટા? આર્થ ધ્યાનમાં અગર આયુ કર્મનો બંધ થયો તો તિર્યંશ આયુનો બંધ થશે. સમજી લેજો, આખો દિવસ યા તો આર્થ ધ્યાન યા તો રોધ ધ્યાન. અજ્ઞાનીને જ્યાં સુધી ધર્મ ધ્યાન પ્રગટ નથી થયું ત્યાં સુધી. અહીંયા ધર્મ ધ્યાનની વાત છે, અહીંયા શુક્લ ધ્યાનની વાત છે, અહીંયા શુદ્ધ ધ્યાનની વાત છે, અહીંયા એ ધ્યાનની વાત છે, ચર્ચા છે, પ્રેરણા આપી છે તપની, ધ્યાનની, સમાધિની, કે જે ધ્યાન પૂર્વક જે ધ્યાનમાં આવતા જે ધ્યાન રૂપે પ્રણમતા જીવને નિયમથી મોક્ષની પ્રાપ્તિ થશે, અહીંયા એ ધ્યાનની પ્રેરણા આપી છે. તો આર્થ ધ્યાન છે એમાં જે ઈષ્ટનો વિયોગ થાય છે, પછી કોઈ અનિષ્ટનો સંયોગ થઈ જાય, અને એમાં જીવને જે આર્થ ધ્યાન એટલે દુઃખી 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 રહ્યા કરે, આકુળિત દુઃખી અપસેટ, જે લોકલ ભાષામાં વાત કરીએ તો અપસેટ, સ્ટ્રેસમાં, સમજાય છે? તો એ જે પ્રકારનું ધ્યાન છે એ ધ્યાન દુઃખમય છે. આર્થ ધ્યાન એ દુઃખમય છે. તો ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, પછી ત્રીજા પ્રકારનું આર્થ ધ્યાન છે દેહમાં કોઈ પણ રોગ થાય તો એનું ચિંતન, અને પીડાજન્ય નામ છે પીડાજન્ય. ત્રીજા પ્રકારના આર્થ ધ્યાનનું નામ છે પીડાજન્ય. તો એ પીડા થાય, કોઈ રોગ થાય, સમજાય છે, કોઈ દેહમાં પ્રતિકૂળતા આવી જાય અને એનું ચિંતન ચાલ્યા કરે, એને લઈને ભય, પોઈન્ટ સમજાય છે, નિરંતર એને ભય રહ્યા કરે, હવે મને શું થશે, હવે મને શું થશે, હવે મારું શું થશે, કેમ આવો ભય રહેશે, કેમ આવી આકુરતા રહેશે? કારણ કે આ દેહમાં જીવને અત્યંત એકત્વ બુદ્ધિ છે. આ દેહનું અસ્તિત્વ એ જ પોતાનું અસ્તિત્વ માન્યું છે, દેહની અવસ્થાને જ પોતાની અવસ્થા માની છે. એટલે દેહમાં કોઈ પણ પ્રતિકૂળતા આવે કે પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું પરિણમન થાય, વિચ યુ આર નોટ એક્સપેક્ટિંગ, વિચ યુ ડીડ નોટ એક્સપેક્ટ, યુ ડીડ નોટ વોન્ટ ઇટ, પોઈન્ટ સમજાય છે? કોઈ ચાહે રોગ આવે, કોઈ ચાહે પીડા થાય, કોઈ ચાહે ઇન્દ્રિય શિથિલ થાય, કોઈ ચાહે બુઢાપો આવે, કોઈ ચાહે શરીર રોગથી ઘેરાઈ જાય, ના. હવે એમાં જે પણ પ્રણમન થાય છે, ખરેખર તો એ દેહમાં જે પ્રણમન થાય છે એનું દુઃખ નથી. અનુજાબેન સમજો, કારણ કે દેહ અને આત્મા તો અત્યંત ભિન્ન છે. આત્મા દેહને અડતો પણ નથી, પણ આ દેહ હું છું એવી જે એકત્વતા પૂર્વક નો જે આસક્તિ અને રાગ નો ભાવ છે, અને એના કારણે જે આકુળતા થાય છે, એના કારણે જે કરતા બુદ્ધિમાં જીવ દુઃખી થાય છે, કારણ કે કરવું છે કંઈક અને થઈ રહ્યું છે કંઈક, સમજાય છે પ્રિયંકા બેટા? કરવું છે કંઈક, ચાહતો નથી બદલવી છે અવસ્થાને, રોગ નથી ચાહતો, નિરોગ અવસ્થા ચાહે છે, અસાતામાંથી સાતા ચાહે છે. ગઈકાલે પોઈન્ટ આવ્યો હતો ને દાદરમાં, બહુ સરસ પોઈન્ટ આવ્યો હતો કે કોઈ પણ અજ્ઞાની જીવ હોય એની સાયકોલોજી જે છે, અસાતાનો ઉદય આવશે તો એને તરત સાતાનો ઉદય યાદ આવશે. પોઈન્ટ પકડજો, જ્ઞાની ધર્માત્માને અસાતાના ઉદયમાં સ્વભાવ યાદ આવે છે. શું કીધું? જ્ઞાની ધર્માત્માને અસાતાના ઉદયમાં સ્વભાવ યાદ આવે છે, અને અજ્ઞાનીને અસાતાના ઉદયમાં એમ થાય છે હવે થોડી સાતા થઈ જાય, હવે થોડી સાતા થઈ જાય, હવે થોડી સાતા થઈ જાય. પોઈન્ટ સમજાય છે? કારણ કે સાતામાં એકત્વ બુદ્ધિ, સાતામાં સુખ બુદ્ધિ છે અને અસાતામાં દુઃખ બુદ્ધિ છે. તો જે દુઃખ બુદ્ધિ છે, જે દુઃખનું વેદન છે, જે દુઃખમય પરિણામ છે, અને જે ભયભીત પરિણામ છે, એ આર્થ ધ્યાન છે. તો ઈષ્ટનો વિયોગ, બોલો, અનિષ્ટનો સંયોગ, ખરેખર વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જો તો આત્મા માટે કોઈ ઈષ્ટ અને કોઈ અનિષ્ટ છે જ નહીં, પણ માને છે કે આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે. તો રોગને અનિષ્ટ માને છે, પોઈન્ટ સમજાય છે, અને નિરોગ અવસ્થાને ઈષ્ટ માને છે. એટલે એનો એની ચાહના કરે છે અને રોગ ન આવે એવી ચાહના કરે છે. તો જે પીડાજન્ય ત્રીજું, અને ચોથું આર્થ ધ્યાન છે. કયું છે ચોથું આર્થ ધ્યાન? આર્થ ધ્યાનનો ચોથો પ્રકાર કયો છે ખ્યાલ છે? આર્થ ધ્યાનનો ચોથો પ્રકાર છે નિદાન. આર્થ ધ્યાનનો ચોથો પ્રકાર છે નિદાન. નિદાન એટલે કોઈ પણ અનુકૂળતાને જોઈને, કોઈ પણ સાતા સામગ્રીને જોઈને આપણને એમ થઈ જાય ને કે આ મને પણ મળે, આ મારી પાસે પણ હોય, આ મને કેવી રીતના પ્રાપ્ત થાય, અમારી પાસે નથી, અમારી પાસે હોય તો સારું, પોઈન્ટ સમજાય છે, એ જે ચાહના, એ જે નિદાન, એ જે એક્સપેક્ટેશન, એ પણ એક પ્રકારનું આર્થ ધ્યાન છે. તો આ આર્થ ધ્યાન અશુદ્ધ છે, અશુભ છે, જીવને ચાર ગતિમાં રખડાવે છે. આર્થ ધ્યાનમાં અગર આયુ કર્મનો બંધ થયો તો નિયમથી તિર્યંજ ગતિનો બંધ થશે. હવે રૌદ્ર ધ્યાન છે. વોટ ઇઝ રૌદ્ર ધ્યાન? નામ લાગે છે રૌદ્ર, પણ એનું સ્વરૂપ થોડું અલગ છે. વોટ ઇઝ રૌદ્ર ધ્યાન? રૌદ્ર ધ્યાનના પણ ચાર પ્રકાર છે. રૌદ્ર ધ્યાન એટલે શું? કે કોઈ પણ બારમાં ઘટના ઘટી અને એમાં જીવને, એ ઘટના ઘટી એમાં જીવને પ્રસન્નતાનો અનુભવ થાય, ખુશ થાય, ખુશ, એ સુખી માને પોતાને. છે સુખાભાસ, સુખ છે નહીં, પણ એમાં એને મજા આવે, સેલિબ્રેટ કરે. કરો છો ને ઘણા બધા ઇવેન્ટ્સને સેલિબ્રેટ, કેમ? કારણ કે એમાં જીવને સુખ લાગે છે. તો એ રૌદ્ર ધ્યાન સુખમય ભાવ છે, સાચું સુખ નહીં. રૌદ્ર ધ્યાનમાં અગર આયુ કર્મનો બંધ થયો, રૌદ્ર ધ્યાનના પરિણામમાં આયુ કર્મનો બંધ થયો તો જીવને નરક આયુનો બંધ થાય છે. અગર તીવ્ર રૌદ્ર ધ્યાનના પરિણામમાં અગર આયુ કર્મ બંધાઈ ગયો, નેક્સ્ટ આયુ, કારણ કે નેક્સ્ટ આયુ છે એ આ ભાવમાં બંધાશે, જેને બદ્ધમાન આયુ કહેવાય છે. આપણે હમણાં જે ભોગવી રહ્યા છે મનુષ્ય આયુ, હમણાં એ ભૂજ્યમાન આયુ છે. આયુ બે પ્રકારની છે, ભૂજ્યમાન આયુ અને બદ્ધ્યમાન આયુ, બરાબર? તો એ બદ્ધ્યમાન આયુ આ ભાવમાં બંધાશે, નેક્સ્ટ આયુ આ ભાવમાં બંધાશે, એક જ નેક્સ્ટ આયુ આ ભાવમાં બંધાશે. તો અગર આવા તીવ્ર રૌદ્ર ધ્યાનના પરિણામમાં અગર જીવનું આયુ કર્મનો બંધ થયો તો એ નરક આયુનો બંધ થશે. હવે રૌદ્ર ધ્યાનના ચાર પ્રકાર એકદમ શોર્ટમાં કહું છું, ઘણી બધી વાર કીધા છે, પણ અહીંયા વિષય આવ્યો છે ધ્યાનનો. પોઈન્ટ સમજાય છે? અહીંયા જે ધ્યાનની વાત કરે છે એ આખા અલગ પ્રકારના ધ્યાનની વાત છે, અને આપણે જે ધ્યાનમાં છે એ એકદમ અલગ પ્રકારના ધ્યાન રૂપે પરણમી રહ્યા છે. આપણા ધ્યાનનું ધ્યેય અલગ છે અને આપણે જે ધ્યાન રૂપે પરણમી રહ્યા છે એનું ફળ અલગ છે. અહીંયા પણ ધ્યાન, ધ્યેય, ફળ લાગુ પડશે. પોઈન્ટ સમજાય છે? અને મોક્ષ માર્ગમાં પણ ધ્યાન, ધ્યેય, ફળ લાગુ પડશે. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, એનું ધ્યેય શું છે? પર. એનું લક્ષ્ય શું છે? પર. એનો વિષય શું છે? પર. યા તો કોઈ પરને જોઈને દુઃખી થાય છે, યા તો કોઈ પરને જોઈને સુખી થાય છે, સુખી માને છે. તો રૌદ્ર ધ્યાનમાં ચાર પ્રકારના રૌદ્ર ધ્યાન છે, ખાલી નામ બોલી જાઉં છું. હિંસાનંદી રૌદ્ર ધ્યાન, ચોર્યાનંદી રૌદ્ર ધ્યાન, મૃષાનંદી રૌદ્ર ધ્યાન. મૃષા એટલે જૂઠું બોલવું અને એમાં આનંદ માનવો. જૂઠું બોલીને, ખોટું બોલીને, આપણી સાદી ભાષામાં કહીએ તો કોઈને આપણે આપણે કહીએ ને ઉલ્લુ બનાવી દીધા, લલ્લુ બનાવી દીધા, ટોપી પહેરાવી દીધી, અને એમાં પછી આપણને એમ લાગે જોયું થોડું તો આવું બધું કરવું જ પડે. પોઈન્ટ છે ને, ધંધો આ વ્યાપારમાં કે ક્યાંય પણ. તો એ પ્રકારના રૌદ્ર ધ્યાનના પરિણામમાં જીવ પાછો એમાં આનંદિત થાય છે. હિંસા કરીને આનંદ માને છે, જૂઠું બોલીને આનંદ માને છે. અચ્છા, પરિગ્રહ, પરિગ્રહાનંદી રૌદ્રના, પરિગ્રહાનંદ, પરિગ્રહમાં આનંદ. હવે પરિગ્રહ કોનો ભેદ છે? પરિગ્રહ છે એ કોનો ભેદ છે? પરિગ્રહ એ કોનો ભેદ છે? પરિગ્રહ કોના ભેદમાં આવશે? ચલો, આઈ એક્સપેક્ટ ધીસ આન્સર ફ્રોમ યુ ઓલ. પરિગ્રહ કોના ભેદમાં આવશે? ના, કશાય તો ક્રોધ, માન, માયા, લોભ છે, પાપમાં આવશે. પરિગ્રહ છે એ પાપનો ભેદ છે. હવે બોલો, એ પરિગ્રહ વધે, બાહ્ય સંયોગ વધે, પુણ્યના ઉદયમાં સામગ્રી મળે, એમાં કોઈ જીવને પાપ લાગે છે? એમાં તો જીવને આનંદ માને છે જીવ. પોઈન્ટ પકડાય છે? એમાં તો એકબીજાને આપણે ગ્રીટ કરીએ, કોંગ્રેટ્સ કરીએ, અરે વાહ બહુ સરસ. પોઈન્ટ, એક એક પોઈન્ટ પકડાય છે? તો જે ખરેખર તો પાપમય ભાવ છે એમાં આનંદ માને છે. હવે હિંસા કરવી એ પાપ છે પણ એમાં આનંદ માને છે, જૂઠું બોલવું એ પાપ છે પણ એમાં આનંદ, ચોરી કરે પાપ છે એમાં આનંદ માને છે, અને પરિગ્રહમાં આસક્ત થઈને મરે તો નરક ગતિનો બંધ થાય છે. બહુ આરંભ, બહુ પરિગ્રહ, જો એનાથી પણ રિલેટ થશે. તો આ બે પ્રકારના ધ્યાન, એનું ધ્યેય અને એનું ફળ શું છે વિચારી લો. ફળ શું છે બોલો? તો કે ચાર ગતિ, 84 લાખ યોનિઓમાં ભવભ્રમણ, પરિભ્રમણ, પંચપરાવર્ત. હવે અહીંયા જે ધ્યાનની વાત કરે છે એ બે ધ્યાન છે, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાનની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. ધર્મ ધ્યાનની શરૂઆત, જે અહીંયા ધ્યાનની પ્રેરણા, તપની પ્રેરણા, સમાધિની પ્રેરણા, આરાધનાની પ્રેરણા જે આઈપી છે, જે તને મોક્ષમાં લઈ જશે, હવે ના આપણને મોક્ષની મહિમા છે, ન આપણને તપની ખબર છે, ન એના ધ્યેયની ખબર છે, ન એના ફળની ખબર છે, ન એમાં કેવો અનુભવ થાય છે એની ખબર છે. એટલે આપણને આ શબ્દ બહુ હેવી લાગે કે ભાઈ આપણે તપ, હમણાં તપ, આ તપ, તપ તો બહુ અઘરું છે. તપ અઘરું નથી, સમાધિ અઘરી નથી, આરાધના સાધના મુનિ દશા અઘરી નથી. આ બહુ આનંદદાયી દશા છે. કેવી રીતના નીકળી પડ્યા હશે મુનિરાજો બોલો? 11 વર્ષના મુનિરાજ કુંદકુન આચાર્ય દેવ પીછી કમંડલ લઈને કેવી રીતના નીકળી પડ્યા હશે? તો આ આત્મા એક તો ખાલી એટલીસ્ટ આપણા જ્ઞાનમાં વિષય તો ક્લિયર થાય, તપ રૂપે અને મુનિ દીક્ષા રૂપે અને એ સમાધિ રૂપે આપણે આગળના ભાવોમાં જરૂર પરમશું. પણ અગર એવા ભાવ, એવો ભાવ અને એવી ભાવના હશે અને એમાં સુખ લાગ્યું હશે, એ આત્માની વાસ્તવિક શુદ્ધ દશા લાગી હશે, તો આગળ જઈને એ દશાઓ આપણા આત્માની અંદરથી પ્રગટ થશે, તો એ પ્રકારનો પુરુષાર્થ થશે. હું ભૂમિકા બાંધું છું, પછી આપણે રીડિંગ કરશું. અહીંયા તપની મહિમા કરી છે, તપનો વિષય બતાવ્યો છે, તપનું ફળ બતાવ્યું છે. અહીંયા એ સિદ્ધ કર્યું છે કે તું જે તપને કષ્ટદાયી માને છે, સમાધિને કષ્ટદાયી માને છે, મુનિ દીક્ષાને કષ્ટદાયી માને છે, એ કષ્ટદાયી નથી. અગર તું એને કષ્ટદાયી માને છે તો ચલો તમને પ્રશ્ન પૂછું, અગર તું તપને કષ્ટદાયી માને છે તો એ તારા અંદરમાં કયા તત્વની ભૂલ ચાલી રહી છે? બોલો બોલો ચંદ્રેશભાઈ, ભાઈઓમાંથી. અગર તપને કષ્ટદાયી માને છે, મુનિ દીક્ષાને કષ્ટદાયી માને છે, અઘરી માને છે, આકરી માને છે, સંવર નિર્જરા તત્વ સંબંધી ભૂલ ચાલે, અને એક તત્વની ભૂલ છે તો આ સાથે સાત તત્વની ભૂલ ચાલે. અરે જે સુખદાયી દશા છે એને તું દુઃખદાયી માને છે? આચાર્ય દેવ કહે છે કે તને શું ખબર આ ઉપસર્ગ થઈ રહ્યો છે, તને એમ લાગે છે ઓહો બિચારા મુનિરાજો ઉપર ઉપસર્ગ થયો. પણ મુનિરાજને પૂછો કે મુનિરાજને અંદરમાં એ ઉપસર્ગના કાળમાં પોતાના આત્માનું અવલંબન લેતા, મેં તમને કીધું ને મુનિરાજ અસાતાના ઉદયમાં સાતાને યાદ નહીં કરે, જ્ઞાનીઓ અસાતાના ઉદયમાં સાતાને યાદ નહીં કરે, પણ જ્ઞાનીઓ અસાતાના ઉદયમાં સ્વભાવમાં વયા જશે, પોતાના ઘરમાં વયા જશે. કોઈ બારમાં છોકરાઓ મસ્તી કરતા હોય તો મમ્મી પહેલા શું કહેશે? તું પહેલા ઘરમાં આવતો. શું કહેશો અનુજાબેન? પહેલા તું ઘરમાં આવો, તને બારમાં તકલીફ થઈ રહી છે ને, એના તું પહેલા ઘરમાં આવે છે કે નહીં? પોઈન્ટ સમજાય? એવી રીતના મુનિરાજને ખબર છે કે પોતાના નિજ ઘરમાં ઉપયોગને ઠરીઠામ કરવાથી આ જે પણ બારમાં ઉપસર્ગ છે, જે પણ પરિસર છે, જે પણ સંકટ છે, જે પણ પરિસ્થિતિ બની રહી છે, એના તરફ એ મુનિરાજનું લક્ષ્ય જ નહીં જાય. કારણ કે જે સુખ શાંતિ આનંદથી લબાલબ ખચાખચ ભરેલો જે ભગવાન આત્મા છે, એની પ્રતીતિ ઓલરેડી થઈ ગઈ હોય, એનું શ્રદ્ધાન થઈ ગયું હોય, એનો સ્વાદ ચાખી લીધો હોય, એમાં સુખ લાગ્યું હોય, તો જ એ પરણતી આવા ઉદયમાં તરત જ પોતાના સ્વભાવનું અવલંબન લઈને એમાં ઠરીઠામ થશે. બરાબર છે કે નહીં? કહો. ખ્યાલ આવે છે? તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની અહીંયા પ્રેરણા આપી છે. તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનું ધ્યેય અને એનું ફળ, ચલો ધ્યેય શું છે તો કે શુદ્ધાત્મા, અને ફળ શું છે તો એ ફળ છે મુક્તિ. હવે એટલી સરસ આ ગાથા છે, ગાથાની ભૂમિકા બાંધી, એટલે હવે વાંચશું તો તમને એકદમ સ્પષ્ટ થશે કે અહીંયા તપને એટલી સરળ આત્મિક પ્રણતિ અને સહજ પ્રણતિ કીધી છે. સમાધિ એટલે આપણને સમાધિ, ઓહો સમાધિ, અરે સમાધિ એટલે શું? સમાધિ એટલે આત્માની એવી સહજ પ્રણતિ જે પ્રણતિમાં આત્માને કોઈ પ્રકારની આકુરતાનું વેદન નથી, એવી આત્માની રાગ દ્વેષ વગરની આદિ વ્યાધિ ઉપાધિ રહિત સમતાભાવમય પ્રણતિ, વિતરાગ પ્રણતિ, નિરપેક્ષ પ્રણતિ, નિર્ભાર પ્રણતિ, નિરાકુર પ્રણતિ, એ પ્રણતિનું નામ સમાધિ છે. સમાધિ મરણ નથી, સમાધિ જીવન છે. સમાધિ ઇઝ આર્ટ ઓફ લિવિંગ. સમાધિ એ ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ કળા છે. આપણે હમણાં સમાધિમાં રહી શકીએ કે ન રહી શકીએ, કે સમાધિનું પિક્ચર પાછું શું છે? સમાધિ એટલે બોલો, સમાધિ એટલે જે લાસ્ટમાં આમ શરીર એકદમ શિથિલ થઈ ગયું હોય, રોગથી ઘેરાઈ ગયું હોય, ભોજન પાણી બંધ થઈ ગયું હોય, બે ચાર જણા એકદમ બેઠા હોય અને કંઈક સંભળાવતા હોય, નમોકાર મંત્ર આદિ વૈરાગ પાઠ બારા ભાવના, એ દ્રશ્યનું નામ સમાધિ છે ને? ના, समाधि એટલે શું તો કે જીવ अगर अभ्यास करे तो प्रति समय जीव कोई पन उदय प्रसंग मां के कोई पन मन वचन कायनी क्रिया मां के कोई पन परिस्थिति मां जीव समाधि मां रही सके छे। समाधि એટલે શું ખબર છે? क्रमबद्ध નો નિર્ણય સમાધિ છે। બોલો ખ્યાલ આવે છે? ચાર અભાવ નો નિર્ણય સમાધિ છે। તમને 50 પરિભાષા લખાવી શકું સમાધિ ની। ઓદૈક ભાવ ને ગૌણ કરીને જે પ્રાણામિક ભાવ ની મસ્તી માં રહે છે એ સમાધિ માં છે। હમણાં સમાધિ માં રહી શકો? બોલો જલ્દી। કોઈ પણ ઉદય થી પ્રભાવિત ન થવું અને એ ઉદય ના સાક્ષી ભાવે જ્ઞાતા ભાવે રહેવું એનું નામ સમાધિ છે। રહી શકો આખો દિવસ સમાધિ માં? જો અહીંયા બધી પરિભાષાઓ અલગ આવશે, કારણ કે આ ગુરુદેશ ની સભા છે, આ ઉત્કૃષ્ટ આધ્યાત્મિક સભા છે, આ મોક્ષ માં લઈ જવા વાળી સભા છે, આ આત્મા માં લઈ જવા વાળી સભા છે, અને એમાં એ જ વાત ચાલશે જે પ્રયોજન ની સિદ્ધિ કરવા વાળી હશે, જે આપણને અત્યંત નિર્ભર કરી દેશે। જગત ના જીવો આજકાલ તો બધા બહુ શબ્દો ચાલે છે ને, અમે બહુ હમણાં તો બહુ સ્ટ્રેસ ચાલે, સ્ટ્રેસ સ્ટ્રેસ, અડધા લોકો ડિપ્રેશન માં છે, અડધા લોકો સ્ટ્રેસ માં છે, અને અડધા લોકો ખબર નહીં 4-5 ટન ભાર લઈને ફરે છે, કોનું ભાર ખબર નથી। પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? જો હવે આપણે આ વાંચીએ પછી થોડીક ચર્ચા કરીએ, બરાબર? હવે જો પેલા હરિગી જે હિન્દી પદ્યાનું વાંચે ને એ ગાય, ત્રિભુવન ગુરુ પરમાત્મ હૈ આરાધ્ય યહી સજ્જન કો માન્ય, ચરણ સ્મૃતિ હી માત્ર કષ્ટ હૈ કર્મ નષ્ટ ઇતના વ્યય જાન, સાધ્ય સિદ્ધિ સુખ હોતા અલ્પ સમય મે હી નિજ મન કે દ્વાર, ક્યા સમાધિ મે કષ્ટ અહો જ્ઞાની નિજ મન મે કરો વિચાર। ક્યા સમાધિ મે કષ્ટ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર? હવે જો અર્થ વાંચીએ છે અને પછી એની પછી જે ભાવાર્થ ટોટલ મજી સાહેબે લખ્યો છે એ ઘણો મોટો છે, યુ જસ્ટ રીડ ફર્સ્ટ અને થોડુંક એના પર આપણે ડિસ્કશન કરશું। સમાધિ મે તીન લોક, હવે આમાં બે વાત આવશે, બે વાત એ તમને થોડું કહી દો તો તમને ખ્યાલ આવશે, બે વાત, સમાધિ છે, સાધના છે, આરાધના છે, ધ્યાન છે। હવે આ ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ની વાત છે। હવે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ની વાત મેં કહી ને તો ચોથા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધી, ઓકે, ચોથા થી લઈને 7મા સુધી ધર્મ ધ્યાન, લેટ મી બાયફર્કેટ સો યુ કમ ટુ નો વેરી ક્લિયરલી, ચોથા થી 7મા સુધી ધર્મ ધ્યાન, ચોથા થી 7મા સુધી ધર્મ ધ્યાન હોય છે, અને 8મા ગુણસ્થાન થી, હવે આ ધર્મ ધ્યાનના પણ 4 ભેદ છે, બટ આઈ એમ નોટ ગોઈંગ ઇન દેટ ડિટેલ, ક્યારે અવસર આવશે તો આપણે એની ચર્ચા કરશું। તો ચોથા થી 7મા થોડું આટલું તો યાદ રહેશે ને, ચોથા થી 7મા સુધી ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન એટલે રિયલ ધ્યાન, સાચું ધ્યાન, જે ધ્યાનનો ધ્યેય આત્મા છે, શુદ્ધાત્મા છે, એનું નામ ધ્યાન, એનું નામ સાચું ધ્યાન, અને એનું ફળ મોક્ષ છે। તો ચોથા થી 7મા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે, અને 8મા ગુણસ્થાન થી લઈને શુક્લ ધ્યાનનો પહેલો પાયો, પહેલો પાયો એટલે ફર્સ્ટ સ્ટેપ, ફર્સ્ટ ભેદ, તો એ શુક્લ ધ્યાનનો પહેલો પાયો, પછી બીજો પાયો, ત્રીજો પાયો, ચોથો પાયો, તો ઇટ ગોઝ અપ ટુ 14th ગુણસ્થાન। તો 8મા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાનના અંતર્ગત શુક્લ ધ્યાનના 4 ભેદ આવે છે। અરિયંત ભગવાન પણ ધ્યાનસ્થ છે, સિદ્ધ ભગવાન જયારે થાય, અરિયંત માંથી જીવ સિદ્ધ થાય ત્યારે એ ધ્યાનનું ફળ પ્રાપ્ત થાય છે। જે ધ્યાન ધર્યું, જે ધ્યાનનો વિષય ધ્યેય શુદ્ધાત્માને બનાવ્યો, એ શુદ્ધાત્માને ધ્યાનનો વિષય બનાવતા અલ્ટિમેટલી શું ફળની પ્રાપ્તિ થઈ, શું રિઝલ્ટ આવ્યું, ખ્યાલ આવે છે? એ રિઝલ્ટ છે સિદ્ધ દશા। હવે એ રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ સાદી અનંતકાળ સુધી ટકે છે। પોઈન્ટ પકડાય છે? એ રિઝલ્ટ કેવું છે, એ ફળ કેવું છે, હવે એ ફળને કેટલું ભોગવશે, ક્યાં સુધી ભોગવશે, તો કે સાદી અનંતકાળ સુધી એ શુક્લ ધ્યાનનું જે ફળ છે એ ફળને ભોગવશે, એમાંથી ક્યારે પણ હવે બહાર નહીં આવે। આટલું ક્લિયર થઈ ગયું, બરાબર? હવે અહીંયા જે 8મા ગુણસ્થાનથી, બધાને થોડું ગુણસ્થાનનો ખ્યાલ છે, 8મા ગુણસ્થાનથી ઉપર જે ગુણસ્થાનો છે એમાં આત્માનો જે ઉપયોગ છે એ નિર્વિકલ્પણે પોતાના શુદ્ધાત્મામાં લીન છે। પણ એની પહેલા ચોથા પાંચમા છઠ્ઠા સાતમામાં સામાન્ય ચર્ચા કરીએ તો ઉપયોગ અંદર બાર અંદર બાર અંદર બાર અંદર બાર થાય છે. એમ આઈ ક્લિયર? આઠમાંથી આગળ સાતમાંથી આગળ જ્યારે શ્રેણી ચડે ત્યારે તો એ આત્મામાં જ ઉપયોગ એવો લીન થઈ જાય છે. આઈ ગીવ યુ અ ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ, યુ વિલ કમ ટુ નો, જેને અંતકૃત કેવડી કહીએ છે, કે કોઈ મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા અને પર્વત ઉપર બેઠા હતા. પૂર્વનો કોઈ વેરી આવીને એ મુનિરાજને, વેરી એટલે કોઈ દુશ્મન, કોઈ શત્રુ પૂર્વ ભવનો, એ ઉપસર કરવા આવે છે અને એ મુનિરાજને ઉપાડે છે અને પર્વત ઉપરથી નીચે ફેંકે છે. હવે નીચે ફેંકે છે જે આ શુક્લ ધ્યાનની પરાકાષ્ઠા. હવે એ નીચે ફેંકે છે, હવે ઉપરથી નીચે આવશે તો ઇટ વિલ ટેક ટાઈમ, ફ્યુ સેકન્ડ ઓફ ફ્યુ મિનિટ ઇફ ઇટ ઇઝ ઓન વેરી હાઈટ. તો જ્યારે એ શરીર નીચે આવે છે અને નીચે ધરતી ઉપર શરીર પડે, વિચાર કરી શકો તમે આત્માનો પુરુષાર્થ. એ ટાઈમ દરમિયાન, ઇન દેટ ટાઈમ ગેપ, છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા અને ત્યાં જ ઉગ્ર પુરુષાર્થ ઉપર્યો અને આઠમું ગુણસ્થાન નવમું ગુણસ્થાન શપક શ્રેણી પર આરૂઢ થઈને આઠ નવ દસ અને બારમા ગુણસ્થાનને પાર કરી, એટલું જ નહીં તેરમું અને ચૌદમું ગુણસ્થાન પણ આવી ગયું, એટલે કે અરિહંત દશાને પણ ક્રોસ કરી લીધું, ત્યાં વેટ ના કર્યું. બોલો, વિચાર કરો, તેર અને ચૌદ ગુણસ્થાનને પાર કરીને શરીર નીચે આવે એની પહેલા આત્મા એમાંથી નીકળીને ઉર્ધ્વ ગમન સિદ્ધાલય સુસ્થિત જો, એક સમયમાં એ સિદ્ધાલયમાં જઈને, તનુવાતવલયમાં જઈને, લોકના એ અગ્રભાગમાં જઈને એ સાદી અનંતકાળ સુધીને આત્મા બિરાજમાન થઈ જાય છે. આ ધ્યાનનું ઉત્કૃષ્ટ ફળ છે. આ ફળની પ્રાપ્તિ કેમ થઈ? કારણ કે ધ્યેય પોતાના શુદ્ધાત્માને બનાવ્યો. આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો, સુખી થવું હોય અને સાચું ધ્યાન પ્રગટ કરવું હોય અને ધ્યેયને અગર જાણવું હોય, શ્રદ્ધાન કરવું હોય, દર્શન કરવા હોય અને આ સંસારથી મુક્ત થવું હોય, તો પોતાના શુદ્ધાત્માનો આશ્રય, એમાં અપનાપન, એનું જ્ઞાન અને એમાં આચરણ કર્યા વગર કોઈ પણ જીવ આજ સુધી સુખી થયો નથી અને મોક્ષની પ્રાપ્તિ થઈ નથી. અને આ અંતિમ જે પ્રક્રિયા છે શ્રેણી ચડવા આદિની, એ તપ, સંયમ, મુનિ દીક્ષા અને જે ધ્યાન છે, એના રૂપે પરણતા જ એ ધ્યેયની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ, એ સાધ્ય દશાની પ્રાપ્તિ થશે. આખો મોક્ષમાર્ગ ક્લિયર થઈ ગયો? અરે હા કે ના, ક્લિયર થયો? બરાબર છે. તો અહીંયા જે મેં શું કીધું, ચાર થી સાત ગુણસ્થાનનો ઉપયોગ અંદર બાર આવશે. એટલે આજે ગાથામાં હમણાં આપણે વાંચશું એમાં બે વાત આવશે. એક તો પોતાના આત્માનો આશ્રય લેવાની વાત આવશે, અને જ્યારે આત્મામાંથી ઉપયોગ બહાર આવ્યો, ચોથા ગુણસ્થાન વાળાનો ઉપયોગ તો બહુ ઓછો રહેશે અંદરમાં, પાંચમા ગુણસ્થાન વાળાનો ઉપયોગ ચોથા કરતા વધારે રહેશે, પણ ઉપયોગ બહાર તો આવે છે ને. તો જ્યારે ઉપયોગ બહાર આવે, બે પ્રકારના ભગવાનની વાત કરી હતી ને દસ મિનિટના સ્વાધ્યાયમાં, દો પ્રકાર કે ભગવાન, તો એક અંતરંગ ભગવાન જે કારણ પરમાત્મા છે, એના આશ્રયમાંથી જ્યારે ઉપયોગ જ્ઞાનીનો બહાર આવે છે, તો જે કાર્ય પરમાત્મા છે, જે દેહશાસ્ત્ર ગુરુ છે, જે સ્વાધ્યાય છે, જે ચિંતન મંથન છે, એ રૂપનું વ્યવહાર ધર્મ ધ્યાન રૂપે આત્મા પરણમે છે, બુદ્ધિપૂર્વક અશુભથી બચે છે, શુભમાં રહે છે, શુદ્ધમાં જવાનો પ્રયત્ન ચાલે છે, નથી રહી શકતા તો બહારમાં કોનો આશ્રય લે છે? તો કે દેહશાસ્ત્ર ગુરુનો આશ્રય લે છે. કુનકુન આચાર્ય દેવે જ્યારે સમયસાર આદિ ગ્રંથોની રચના કરી હશે તો એ કયા ધ્યાનમાં હતા? બોલો, આર્ત ધ્યાન? અચ્છા, રોદ ધ્યાન? તો કયું ધ્યાન હતું? બોલો, કયું ધ્યાન હતું? ધર્મ ધ્યાન. અરે ધર્મ ધ્યાન કેવી રીતના કહો છો? એ તો શાસ્ત્રની રચના કરે છે, તો ઉપયોગ તો બહાર છે, વિકલ્પ છે. હા, એ વ્યવહાર ધર્મ ધ્યાન છે. જ્ઞાન ઓર ધ્યાન સિવા દુજા નહીં કાજ હે. વ્યવહાર ધર્મ ધ્યાન સમજાય છે? કોને હોય વ્યવહાર ધર્મ ધ્યાન એ પણ સમજી લેજો. જેને નિશ્ચય ધર્મ ધ્યાન પ્રગટ થયો છે એને જ વ્યવહાર ધર્મ ધ્યાન હોય, અધરવાઇઝ વ્યવહાર ધર્મ ધ્યાન પણ નથી. પોઈન્ટ સમજાય છે? જે પોતાના આત્માને જોઈને આવ્યા છે એ આવી ગાથાઓ લખી શકે, આવી ટીકાઓ લખી શકે, આવા ગ્રંથો લખી શકે, આવો ઉપદેશ આપી શકે, આવું આચરણ પાડી શકે. સુગજબ. આર યુ ગેટિંગ ક્લિયર? વેરી ક્લિયર? એની ડાઉટ? ધ પાથ ઇઝ ક્લિયર? ઇફ ધ પાથ ઇઝ ક્લિયર તો એટલીસ્ટ આપણને ક્લિયર થશે કે ઓકે, મારે હવે સપોઝ હવે હવે પાથ ઇઝ ક્લિયર તો હવે આપણી અંદરની આપણે શું કહેવાય રિસ્પોન્સિબિલિટી કે પોતાના આત્માના જગતમાંથી સંસારમાંથી પરિભ્રમણ નરક નિગોદ. આપણે બહુ ઇઝીલી બોલી જઈએ છીએ ઓ નરક નિગોદ, આપણને કલ્પના નથી કે અગર આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો અને મિથ્યાત્વ રૂપે આપણે મર્યા તો એક જ ડેસ્ટિનેશન છે, લખી લો નિગોદ, બીજી કોઈ જગ્યા નથી. પણ ડોન્ટ વરી, કારણ કે આપણને આવા કાળમાં આવું તત્વ મળ્યું છે અને અહીંયા બેસીને આપણે રૂચિપૂર્વક સાંભળીએ છીએ, દેટ શોઝ દેટ ઇન્ડિકેટ કે આપણી ભવિતવ્યતા અને આપણી હોનહાર બહુ જ સારી છે. બટ આઈ રિક્વેસ્ટ એવરીવન કે આટલું સરસ મંદિર, આટલું ભવ્ય મંદિર, આટલું ઉત્કૃષ્ટ મંદિર, આના ઉત્કૃષ્ટ સાચા દેહ શાસ્ત્ર ગુરુ અહીંયા બિરાજમાન થયા છે, તો એટલીસ્ટ જે શટ આવશ્યકમાં પહેલો આવશ્યક કયો છે પ્રિયંકા? દેવ દર્શન છે. એટલીસ્ટ એનાથી આપણે વંચિત ન રહીએ. જે ધ્યેય, જે સાધ્ય, જે દશા આપણને પ્રાપ્ત કરવી છે એનું મોડું જોવાનું આપણને ભાવ ન થાય. જેને ક્રિકેટર બનવું છે, સચિન તેંડુલકર બનવું છે, એના રૂમમાં કોના પોસ્ટર હશે? એના ડીપી પિક્ચરમાં કોણ હશે? એ સવારે ઉઠીને કોને યાદ કરશે? એના સ્મરણમાં કોણ આવશે? પોઈન્ટ સમજાય છે તમને? અગર અગર આ આંખના માધ્યમથી અગર આ કાર્ય પરમાત્માના દર્શન ન થયા તો સમજી લેજો કર્ણાનીઓ કહે છે, અરે તું એવા કર્મનો બંધ કરી રહ્યો છે કે તને આગળના ભવોમાં આંખ નહીં મળે. તમે ડરાવ ડરાવ નહીં કરો, શું થાય કો ભૈયા? વો ચાટ ખોલ દેના એક બાર સિર્ફ. સૌથી પહેલા પહેલો મેં કાલે રાતના ભૈયાને કીધું, જરા એ બના કે દે દો મુજે. મને એક બે સજેશન્સ આવ્યા હતા કે થોડું ચાર્ટ બનાવો, કંઈક ડ્રોઈંગ કરો તો કંઈક સમજાય યંગસ્ટર્સને. આ બધું યંગસ્ટર્સ માટે થઈ રહ્યું છે. 15-20 યંગસ્ટર્સ પણ તૈયાર થઈ જશે ને તો આ મંદિર 50 વર્ષ સુધી. અક્ષયભાઈ વાંધો નહીં આવે. જો શું લખ્યું છે સૌથી પહેલા શું લખ્યું છે? મને નથી દેખાતું. પરિભ્રમણ કા ભય. ડર લાગે છે રાતના ઊંઘો ત્યારે એમ થાય, ઓહો આ આયુ પૂરું થઈ જશે, આ શરીર અહીંયા રહી જશે, આ સંયોગો છૂટી જશે, આ મિથ્યાત્વમાં મરી જશું, આ કરતા ભાવમાં મરી જશું, આ કશાય ભાવમાં મરી જશું, આ એકબીજાના ઔદૈહિક ભાવને મુખ્ય કરવામાં મરી જશું, તો પારણામિક ભાવને મુખ્ય ક્યારે કરશું? ચલો વાંચી લો, એકવાર ચાટ વાંચી લો. આ ગાથાનું જ આખું સાર છે. પછી શું છે અનુજાબેન? પરિભ્રમણ કા ભય, એની નીચે શું લખ્યું છે? અગર ભય લગા હો તો આત્મા કી રુચિ હોગી, ક્યુંકિ પરિભ્રમણ ટલેગા, પરિભ્રમણ કા અંત હોગા અપને આત્મા કો સમજ કે. કારણ કે તું પરિભ્રમણ કરી રહ્યો છે આત્માને ભૂલીને, તું પરિભ્રમણ કરી રહ્યો છે પર પદાર્થને પોતાના માનીને. હજીને એટલી રુચિ, હજીને એટલી આસક્તિ, હજીને એટલું એકત્વ, હજીને એટલું કર્તૃત્વ, શું થશે કહો? અરે પ્રથમાનિયોગ ઉપાડીને જોવો, બે પાંડવ ખાલી બોલો હતા શુદ્ધોપયોગમાં, હતા શુક્લ ધ્યાનમાં, હતા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા ભાવલિંગી સંત. અરે શું થયું બોલો કે ખાલી ઉપયોગ ક્ષણ માત્ર માટે બહાર આવ્યો, ત્રણ પાંડવ ઉપર લક્ષ, ત્રણ મુનિરાજ ઉપર લક્ષ ગયું. ઓલા ત્રણનું તો લક્ષ પોતામાં હતું અને આમનું લક્ષ એમના પર હતું. પોઈન્ટ સમજાયું? લક્ષ બદલાયું, વિષય બદલાયો, ઉપયોગ બદલાયો, ઉપયોગનો વિષય બદલાયો, તો શું થયું કહો? ત્રણ પાંડવનો વિષય આત્મા બનીનો, આત્મા બની રહ્યો, આત્મા જ બની રહ્યો, આત્મા જ બની રહ્યો, તો એ શ્રેણી માંડીને એ શુક્લ ધ્યાનને ક્રોસ કરીને એ સિદ્ધત્વને પ્રાપ્ત થઈ ગયા. અને બે પાંડવનો ઉપયોગ બહાર આવ્યો અને એમનો વિષય એ પાંડવ બનીના રાગ આવ્યો, રાગનો વિકલ્પ ઉત્પન્ન થયો, તો બે ભવ વધી ગયા. બોલો હવે એ એક વિકલ્પે બે ભવ વધાર્યા તો આખા દિવસમાં આપણા અંદરમાં કેટલા વિકલ્પ ચાલે છે અને વિકલ્પની રૂચિ કેટલી ચાલે છે અને વિકલ્પનું કર્તૃત્વ કેટલું ચાલે છે? એક વાત સમજી લો, ત્રણ વાત સમજી લો, લખી લેજો ત્રણ વાત તમારી નોટબુકમાં. મરણ નિશ્ચિત છે કે નહીં? બોલો, થોડું બોલવું પડશે. એમાં કોઈને ડાઉટ છે કે આ દેહ છૂટવાનું છે, મરણ થવાનું નથી ને? ડાઉટ તો કોઈને? તો મરણ નિશ્ચિત છે કે નહીં? બોલો. તો જીવન નિશ્ચિત હતું કે નહીં? બોલો. બર્થ ડેથ, કોઈને પૂછો તમારી બર્થ ડેથ તો કહેશે, અને ડેથ ડેથનું ટાઈમ તો ખબર નથી પણ નિશ્ચિત છે ને? જલ્દી બોલો. ત્રણ વાત, મરણ નિશ્ચિત છે તો જીવન પણ નિશ્ચિત છે. તો મરણ નિશ્ચિત છે, જીવન નિશ્ચિત છે, તો મરણ અને જીવનની વચ્ચે જે પણ ઘટનાઓ ઘટે છે એ બધી નિશ્ચિત છે કે નહીં બોલો? એ બધી નિશ્ચિત છે કે નહીં બોલો? નિશ્ચિત છે, ફિક્સ છે, ક્રમબદ્ધ છે, એક પછી એક થવા યોગ્ય જે થાય છે થવાનું જ છે, એને કોઈ બદલી શકવામાં સમર્થ નથી. તો હવે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કેમ, આ ફેરફારની બુદ્ધિ કેમ, આ કરતા ભાવ કેમ? એવરી ઇન્સિડન્ટ ઇઝ ટીચિંગ અસ કર્મ સિદ્ધાંત. પોઈન્ટ સમજાય છે? ઉપમા શું કહું છું અનુજાબેન? એવરી ઇન્સિડન્ટ ઇઝ ટીચિંગ અસ કર્મ સિદ્ધાંત. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લખીને આપણા ચાર્ટ ઉપર જઈએ અને પછી આ વાંચી લઈએ. એવરી ઇન્સિડન્ટ ઇઝ ટીચિંગ અસ કર્મ સિદ્ધાંત, ટીચિંગ અસ ક્રમબદ્ધ પર્યાય, ટીચિંગ અસ યોગ્યતા, ટીચિંગ અસ સ્વતંત્રતા. ફોર એક્ઝામ્પલ આપણે ઉભા છે, ફોર એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ છે, એને એક્ઝામ્પલની રીતે લેજો. થોડો એક્ઝામ્પલ ખોટો છે પણ સમજવા માટે બહુ સારો છે. હવે મને શું કરવું, મને આવા બધા ખોટા એક્ઝામ્પલ યાદ આવે. સપોઝ આપણે ઉભા છે, ઇફ આઈ સેટ સમથિંગ નોન સેન્સ ફોર એક્ઝામ્પલ એન્ડ યુ સ્લેપ્ડ મી, પોઈન્ટ સમજાય? તમને ગુસ્સા આવે. હવે મને એક કહો કે આ શું થયું અનુજાબેન, આ શું થયું કહો? મેં તમને કઈ કીધું, ફોર એક્ઝામ્પલ મેં તમારું અપમાન કર્યું, તો તમારો હવે આમાં કેવી રીતના રિલેટ કરવાનું? તમારો પાપનો ઉદય હતો એટલે મને એવો ભાવ આવ્યો, મારો પાપનો ઉદય હતો એટલે તમને એવો ભાવ આવ્યો. પોઈન્ટ સમજાય છે? તો ખરેખર જે પણ બારમાં ઘટના ઘટી રહી છે એ પુણ્ય પાપના ઉદય પ્રમાણે ઘટી રહી છે, એ તારા કરવાથી નથી થઈ રહી. આ સ્વતંત્રતા અહીંયા સમજાવે છે, આ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતા અહીંયા સમજાવે છે. તો પહેલો પોઈન્ટ શું આવ્યો જલ્દી, પહેલો પોઈન્ટ શું આવ્યો? પરિભ્રમણ નો ભય. હવે એ ભય ભીરું જે જીવ હશે એ દોડીને અહીંયા આવશે અને એને શું થશે અંદરમાં? જલ્દી બોલો, પૂરું કરો. આત્માની હવે રૂચિ થશે, તો રૂચિનું ફળ શું છે? આત્માને સમજીને હું આત્મા છું એવો નિર્ણય થશે અને નિર્ણયનું ફળ અનુભવ. પોઈન્ટ સમજાય છે? જે પાઠ કીધું ને એ જ પાઠ, નિર્ણયનું ફળ અનુભવ અને અનુભવનું ફળ છે ને, હજી ચાર્ટમાં છે ને, નથી દેખાતું? અનુભવનું ફળ શું છે? આ મોક્ષ તો અલ્ટિમેટ, પણ વચ્ચે બે સ્ટેપ છે આઈ થિંક, દેખાયું? હા ચલો, અનુભવનું ફળ શું છે? ધ્યાન. ધ્યાનનું ફળ તપ. તપનું ફળ સમાધિ. વેરી ગુડ. હા, ત્રણ શબ્દ છે, અનુભવનું ફળ ધ્યાન, ધ્યાનનું ફળ તપ, તપનું ફળ સમાધિ, અને સમાધિનું ફળ શું છે? મોક્ષ. યાદ રહેશે? એકવાર જલ્દી બોલશો, એકવાર જલ્દી, એકવાર. પરિભ્રમણનો ભય લાગ્યો હશે એ આત્માની રૂચિ થશે, આત્માની રૂચિવાળો નિર્ણયમાં આવશે, નિર્ણયવાળો નિયમથી નિર્ણય થયો ને અનુભવ ન થાય એવું બનશે નહીં, અનુભવ થયો અને તપમાં નહીં આવે એવું બનશે નહીં, તપ થશે ને ધ્યાન નહીં થાય એવું બનશે નહીં, ધ્યાનમાં આવશે ને સમાધિ નહીં થાય એવું બનશે નહીં, અને સમાધિ થશે સાચી એને મોક્ષ નહીં થાય એવું બનશે નહીં. સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો જો, સમાધિને તીન લોક કે ગુરુ અર્થાત ભગવાન કી આરાધના કી આરાધના કી જાતી હૈ. વાહ, ગજબ લાઈન છો. ઇસ પ્રવૃત્તિ કી સરાહના એટલે તારીફ, સરાહના પ્રશંસા જો છે ને, પ્રશંસા સંતો દ્વારા કી ગઈ હૈ. સમજાય છે? બે લાઈન. સમાધિ મે ભગવાન કે ચરણ સ્મરણ કરને કાહી ક્લેશ હૈ. હવે ક્લેશ નો અર્થ સમજો, કહું છું તમને. ઓર હવે જો શું કહે છે, કર્મો કા ઉત્કૃષ્ટ રૂપ સે ક્ષય હોતા હૈ, બસ ઇતના હી ખર્ચ હૈ, જબકિ થોડે હી કાલ મે માત્ર મન કે સાધન સે મોક્ષ સુખ કી સાધના કા ફલ પ્રાપ્ત હોતા હૈ. ઇસીલિયે હે જ્ઞાની, તુમ અચ્છી તરહ મન મે વિચાર કરો કિ સમાધિ મે ક્યા કષ્ટ હૈ. પ્રશ્ન છે, ભાવાર્થ જુઓ. બહુત સે લોક હવે જોજો તપની પ્રશંસા કેટલી સરસ એક એક પોઈન્ટ દ્વારા કહી રહી છે. બહુત સે લોગ તપ અર્થાત સમાધિ મેં કષ્ટ માનતે હૈ ઓર ઉનસે કષ્ટ સહા નહીં જાતા ઇસલિયે વે તપ નહીં કરતે. ઉનસે કહેતે હૈ સર્વ તપો મેં ઉત્કૃષ્ટ તપ ધ્યાન હી હૈ ઉસમેં ક્યા કષ્ટ હૈ યહ તુમ કહો. એમાં શું કષ્ટ છે? અરે કષ્ટ નથી, આનંદ 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 જ. કારણ કે જેમ જેમ ગુણસ્થાન આગળ વધે છે એમ આનંદ વધતો જાય છે, વિતરાગતા વધતી જાય છે, રાગ ઘટતો જાય છે અને બાહ્યમાં જે કર્મ છે એ ખરતા જાય છે. નીચ હવે જો શું કહે છે, નીચ નીચ પુરુષો કા સેવન કરને સે લજ્જા આદિ કા ખેદ હોતા હૈ પરંતુ ધ્યાન મેં તીન લોક કે નાથ. એટલે મેં નિશ્ચય વ્યવહાર બે વાત કહી રહી હતી. ધ્યાન મેં તીન લોક કે નાથ અરહંતાદિ કી યા તીન લોક કે જ્ઞાયક આત્મા કી આરાધના કી જાતી હૈ. કોઈ નિકૃષ્ટ પુરુષોની અગર આપણે ચર્ચા કરતા હોય, વાર્તા કરતા હોય, એનું ચિંતન કરતા હોય તો આપણને ખેદ થાય. પણ આ ધ્યાનમાં તો ધર્મ ધ્યાનમાં શુક્લ ધ્યાનમાં બે પ્રકારના ભગવાનની આરાધના એનું ચિંતન મંથન અને એનો આશ્રય લેવામાં આવે છે. નેક્સ્ટ, યદિ અપને કોઈ નીચ કાર્ય કરના પડે તો ખેદ હોતા હૈ પરંતુ ધ્યાન તો એસા કાર્ય હૈ જિસકી પ્રશંસા મહાપુરુષો ભી કરતે હૈ. મહાપુરુષ ભી કરતે હૈ, બરાબર છે. આરાધના મેં યદિ ક્લેશ હો તો ખેદ ઉત્પન્ન હોગા પરંતુ ઇસમેં તો ભગવાન આત્મા કા ચરણ અર્થાત આચરણ અથવા ભગવાન કે ચરણો કા સ્મરણ માત્ર ઇતના સેવન કાર્ય કરના હૈ. આટલું સમજાયું બરાબર? હવે અહીંયા કે છે આરાધના મેં યદિ ક્લેશ હો, હવે આમાં કોઈને ક્લેશ છે, અહીંયા કોઈને દુઃખ છે, કોઈ આકુરતા છે, કોઈ પીડા છે, કોઈ કષાય થાય છે તીવ્ર, પોઈન્ટ સમજાય છે, કોઈ વેદના છે ના, અહીંયા મંદ કષાય છે ને, તો મંદ કષાયમાં આટલી શાંતિ છે, પોતાના આત્માની વાત સાંભળવામાં આટલી શાંતિ છે, આવા ભગવાનના દર્શન પૂજન આદિ કરવામાં આટલી શાંતિ છે, તો જે અંદરનો ભગવાન છે એના દર્શન કરવામાં કેટલી શાંતિ હશે એનું અનુમાન લગાડો. પોઈન્ટ સમજાય છે? તો કે છે કે ક્લેશ હોય તો ખેદ થાય, પણ ક્લેશ છે નહીં, અહીંયા તો શાંતિ છે, આનંદ છે, મજા છે, આમ સાંભળીને રૂવાટા ઉભા થઈ જાય છે, પ્રસન્નતા થાય છે, રોમ રોમ પુલકિત થઈ જાય છે. રોમ રોમ પુલકિત હો જાય, આ તો બધું ગાવા માટે છે ને, બોલો જલ્દી. રોમ રોમ પુલકિત હો જાય જબ જિનવર કે દર્શન પાય, બરાબર. યદિ સાધના કરને મેં અપના કુછ જાતા હો તો દુઃખ હો, ગજબ, અપના કુછ જાતા હો તો દુઃખ હો, પરંતુ ઇસમે તો જિનકા નાશ હી કરના ચાહતે હૈ એસે કર્મો કા હી નાશ હોતા હૈ, અપના તો કુછ ખર્ચ નહીં હોતા. આપણું શું ગયું? ઉલટાના જે કર્મ હતા, વિકાર હતો, ભાવ કર્મ હતા, દ્રવ્ય કર્મ હતા, નો કર્મ હતા, એ બધાથી શું થઈ ગઈ? છુટ્ટી મળી ગઈ, ચૈતન્ય ગોળો આખો નીકળી ગયો, સાદી આનંદ કાળ માટે સુખ શાંતિ આનંદ સમાધિમાં જઈને બિરાજમાન થઈ ગયો. યદી સાધના કા ફલ તુચ્છ હોતા વાહ તો વહ કુછ ભી કાર્યકારી નહીં કહેલાતા, પરંતુ ધ્યાન કા ફલ તો સર્વોત્કૃષ્ટ મોક્ષ હૈ. એક એક વાત સમજાય છે? તુલના કરી રહી છે ધ્યાનને, તપને, સમાધિને, સાધનાને, મુનિદશાને, કેટલી આનંદદાયી, એનું ફળ, એનું ધ્યેય કેટલું ઉત્કૃષ્ટ છે એ બતાવે છે. યદિ બહુત, હવે આજે બહુ સરસ પોઈન્ટ છે, બહુ સરસ. યદિ બહુત કાલ તક સાધના કરના હો તો ખેદ ઉત્પન્ન હોતા હૈ, પરંતુ ધ્યાન કા ફલ તો થોડે હી કાલ મેં પ્રાપ્ત હો જાતા હૈ. છે કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ આવું કે જેને ધ્યાનનું ફળ થોડા જ સમયમાં પ્રાપ્ત થઈ ગયું, ફળ પ્રાપ્ત થઈ ગયું? જલ્દી બોલો, જલ્દી બોલો. ધ્યાનનું ફળ, ધ્યાનમાં બેઠા અને એનું ફળ, ભરત ચક્રવર્તી એક અંતર મુહૂર્તમાં મુનિ દીક્ષા લીધી, કેટલી વાર આહાર લેવા ગયા, 28 મૂળગુણનું પાલન કેટલી વાર કર્યું, કેટલા શાસ્ત્રો લઈકા, કેટલો ઉપદેશ આપ્યો, કાંઈ નહીં. પોઈન્ટ સમજાય છે? પણ આવું ધ્યાન કોણ ધરી શકશે? જે સમ્યક દ્રષ્ટિ હશે, સમ્યક દર્શન પૂર્વક સાચું ધ્યાન, સમ્યક દર્શન પૂર્વક આવું તપ, સમ્યક દર્શન પૂર્વક આવા સ્વભાવનો ઉગ્ર આશ્રય એ જીવ લઈ શકશે જે ઓલરેડી સમ્યક દ્રષ્ટિ હશે. એ પોઈન્ટ સમજાય છે? તો ધ્યાનનું ફળ કેટલા સમયમાં મળે છે? બહુ ઓછા સમયમાં મળે છે. અને કુધ્યાનનું ફળ, જલ્દી બોલો, કુધ્યાનનું ફળ ખોટું ધ્યાન, ખોટી પ્રવૃત્તિ. વિચારી લો, શ્રેણિક રાજાએ કેટલો સમય ઉપસર કર્યો હશે યશોધર મુનિરાજ ઉપર, few minutes, not more than that, few minutes में अवसर थे गयो, पहला तो जंगली जानवरों दौड़ाया, मुनिराज ने सौ में मुद्रा जोई ने बेसी गया, ये जानवर है उपसर न करो, अने पची मरेलो सर्प नाखो, मरेलो सर्प नाखी ने निकली गया, कोनी पासे गया, चेलना रानी पासे गया, केवा माटे, जाने बहु मोटू काम करी ना आया होए, विचार करो, एक कू ध्यान नु फल, एक ध्यान ना प्रणाम हता क्षण मात्र माटे, पन एनु फल आजे पन भोग भी रहा छे, आ तो सम्यक दर्शन थई गयु એટલે 33 આગળનું 84,000 યર્સ થયું. સમ્યક દર્શન ન થયું હોત તો વિચાર કરો, ચક્રવર્તી બ્રહ્મદત્ત અને સુભોમ ચક્રવર્તી ક્યાં છે આજે? અરે જલ્દી બોલો, ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ અગર ભોગ 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 ભોગવવામાં જ મરણ પામે, કુરુમતી કુરુમતી, સ્ત્રીની આસક્તિ, પુત્રની આસક્તિ, પુત્રીની આસક્તિ, શરીરની આસક્તિ, ધનની આસક્તિ, નામની આસક્તિ, પદની આસક્તિમાં અગર મરે તો એ ચક્રવર્તી સાતમી નરક નિયમથી અને 33 સાગરનું આયુષ નિયમથી. ચક્રવર્તીને મરીને જવાની, ચક્રવર્તીને કઈ ત્રણ ગતિ છે? ચક્રવર્તીને કઈ ત્રણ ગતિ છે બોલો? ચક્રવર્તી અગર દેહ છોડે તો કઈ ત્રણ ગતિમાં જઈ શકે? યા તો નરક, યા તો સ્વર્ગ, યા તો મોક્ષ. મુનિ દશા અંગીકાર કરે અને અગર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન કરે તો સ્વર્ગ. મુનિ દશા અંગીકાર ન કરે અને એ પદ ને પદમાં, એ ભોગમાં જ, એ ભોગ વિલાસમાં જ મરે તો એ ચક્રવર્તી નિયમથી, એ ખોટા ધ્યાનમાં, ખોટા જ્ઞાનમાં, એ નિયમથી નરક જેવી નિકૃષ્ટ દશા પામે છે. પોઈન્ટ સમજાય છે? તો એનું ફળ જુઓ અને આનું ફળ જુઓ, બહુ ગજબ છે. આ લાઈન બહુ સરસ છે. યદિ બહુત કાલ તક સાધના કરના હો તો ખેદ ઉત્પન્ન હોતા હૈ, પરંતુ ધ્યાન કા ફળ તો થોડે હી કાલ મે પ્રાપ્ત હોતા હૈ, અને એ ફળ સાધી અનંત કાળ સુધી. યદિ ધ્યાન કા સાધન, બહુ સરસ છે આ પોઈન્ટ પણ, યદિ ધ્યાન કા સાધન પરાધીન હો તો ખેદ ઉત્પન્ન હોતા હૈ, પરંતુ ઇસમેં તો અપને હી મન કા સાધન હોતા હૈ. મન કા એટલે સ્વભાવ કા, અર્થાત મન કો અન્ય વિષયો સે હટાકર, આયું ભગવાન કે વિચારો મે લગતા હૈ, વિચારો મે લગતા હૈ યા ભગવાન મે ડૂબ જાતા હૈ, વિચારો મે લગતા હૈ તો વ્યવહાર ધર્મ ધ્યાન, અંદર ડૂબ જાતા હૈ તો નિશ્ચય ધર્મ ધ્યાન. પણ છે તો ભગવાન, આશ્રય કોનો છે? ભગવાનનો, યા તો કારણ પરમાત્માનો, યા તો કાર્ય પરમાત્માનો, બરાબર. ઇસ પ્રકાર તું વિચાર કર कि ऐसे ध्यान रूप तप में क्या खेद है, अतः तू तप करने में अनादर मत कर. समझाई छे? एटलीस्ट आ तप उत्कृष्ट है, चलो नहीं करी सको पण एटलीस्ट ये भावना तो भावी सको ने, एटलीस्ट ये अंदर में दृढ़ता तो लावी सको ने कि हाँ मार्ग तो आज छे, मार्ग तो आज छे, मुक्ति नो मार्ग तो आज, છૂટવાનો માર્ગ તો આ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો, પણ જેટલા છૂટ્યા, જેટલા ગયા, જેટલા જઈ રહ્યા છે, જેટલા જશે એ આ માર્ગ ઉપર જ ચાલીને જશે, બરાબર છે? જો લાસ્ટ પેરાગ્રાફ વાંચી લે. યહાં કોઈ કહેતા હૈ કે ધ્યાન મેં તો કષ્ટ નહીં હૈ. હવે સાંભળજો, પહેલા જ વાત આવી ને કે તપ 12 પ્રકારના છે, તો અંશન, અવમોદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, અને વિવિક્ત શૈયાસન, એ અલગ અલગ પ્રકારના તપના પ્રકાર છે અને એનું પાલન મુનિરાજ કરે છે. તો અંશનમાં ઉપવાસ આદિ, એકાશન આદિ બધું થાય છે. તો હવે શું કહે છે કે ચલો આ તમે જે કીધું એના પરથી એ તો ખબર પડી ગઈ અને એનો વિશ્વાસ આવી ગયો કે ધ્યાન મેં કષ્ટ નહીં હૈ. પરંતુ હવે જો અંશન આદિ તપ મેં તો કષ્ટ હૈ, બોલો હવે ભૂખ્યા રહેવામાં કષ્ટ છે કે નહીં? એકાશન કરો, ઉપવાસ કરો, તો એમાં તો થોડું કષ્ટ છે ને. તો હવે શું કહે છે? તો ઉસે કહેતે હૈ કે યદિ સ્વયં ન, બહુ સરસ તર્ક આપ્યો છે. તર્ક શું આપ્યો? યદિ સ્વયં ન કરના ચાહે, અંદરથી પોતાના ભાવથી નથી કરતો, સ્વયં ન કરના ચાહે તો અંશનાદિ તપ મેં કષ્ટ હોતા હૈ, પરંતુ યહાં તો પરિણામો મેં પ્રમાદ ભી ન હો ઓર ક્લેશ ભી ન હો, इसका विचार रखते हुए ध्यान की सिद्धि के लिए स्वयं ही इच्छा से अंशन आदि तप किए जाते हैं, इसलिए इसमें भी कष्ट नहीं होता है. तमने समझायो कनेक्शन? पोताना आत्मा मा लीन छे अने अंदर ना आनंद ने भोगवे छे, પોતાના અતિન્દ્રિય આનંદનો સ્વાદ લઈ રહ્યો છે, આહાર લઈ રહ્યો છે, એમાં ડૂબેલો છે, તો હવે બોલો બહારમાં ભૂખ તરસ યાદ આવશે? શરીર પ્રત્યે લક્ષ પણ જશે? કોઈ ઉપસર્ગ કરે છે એને આંખ ખોલીને જોશે પણ નહીં? પરિષ ઉપસર્ગ સહજતાથી જે કોઈ કોણ સહન કરી શકશે? સહન એટલે કે કોણ એને જીતી શકશે? કે જે સ્વયમે સ્વતંત્રતા સ્વાધીનતા પૂર્વક પોતાના ઉપયોગને બુદ્ધિપૂર્વક પોતાના સ્વભાવમાં જેને ડૂબાડ્યો છે, એમાં લીન છે, એમાં અભેદ છે, એમાં તલ્લીન છે, એમાં મગ્ન છે, એમાં આચરણ કરી રહ્યો છે, એમાં એમાં સંતુષ્ટ છે, એ અંદરના આનંદને ભોગવી રહ્યો છે, હવે બહારમાં જે ભૂખ છે, તરસ છે, ઠંડી છે, ગરમી છે, ઉપસર્ગ છે, પરિષ છે, જે શરીરની જે પણ પ્રતિકૂળતાઓ આવે છે, એ બધું શું થઈ જશે? તો કે બધું સહજ ગૌણ થઈ જશે, એ તરફ લક્ષ્ય જ નહીં જાય. તમને ખ્યાલ આવે છે? જે બાળક હોય એ રમતા હોય, હવે એટલા રમવામાં મશગુલ હોય, તમે જોયું હશે નાના હતા આપણે પણ અને આપણા તમારા બાળકો પણ, જે રમતા હોય અને વાગી પણ જાય પગમાં, લોહી પણ નીકળી જાય, છોલાઈ જાય, અને રમવામાં એટલા મશગુલ હોય તો ખ્યાલ પણ ન આવે. પછી ઘરે આવે ને મમ્મી જોઈએ તો શું કે, અરે તને વાગી ગયું? ઓ અચ્છા, ક્યારે વાગ્યું ખબર જ નથી. કેમ કેમ? કારણ કે ઉપયોગ ક્યાંય બીજે હતો. છદ્મસનો ઉપયોગ એક જ સમયે એક જ જગ્યાએ રહેશે, યા તો સ્વમાં યા તો પરમાં. હવે પરમાં પણ તમે જુઓ ને, ધ્યાન આપણે કહીએ છીએ ને ધ્યાન, બે કલાક ટીવી જોવો છો, પિક્ચર જોવો છો, જોવો છો કે નહીં? અરે બોલો, તો ઉપયોગની કેવી એકાગ્રતા રહેશે? તો ઉપયોગ એકાગ્ર રહી શકે એવો ઉપયોગનો સ્વભાવ છે. એની રૂચિનો વિષય એને મળી ગયો, લાસ્ટ પોઈન્ટ, એની રૂચિનો વિષય એને મળી ગયો, તે ઉપયોગને એકાગ્ર કરવો નહીં પડે, એને સ્થિર કરવો નહીં પડે, એને લીન કરવો નહીં પડે, એ લીન અને સ્થિર થયા વગર રહેશે નહીં, એવો ઉપયોગનો નેચર છે. જ્ઞાન અને ધ્યાન, કોઈ એક વિષયને જાણવું એનું નામ જ્ઞાન, અને એ જ વિષયને નિરંતર 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 કોન્સ્ટન્ટ 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 જાણતા રહેવું એનું નામ ધ્યાન છે. નાવ યુ ગોટ ઇટ? કે આપણે પણ જ્યારે પિક્ચર જોતા હોઈએ ત્યારે કોઈ પૂછે શું કર્યું, અમે ધ્યાનમગ્ન હતા. કોઈ કામ કરતા હોઈએ ઓફિસનું તો શું કર્યું, કહી દે ને, ડિસ્ટર્બ નહીં કરતા કોઈ. અરે બાળક આવીને કઈ કહી જાય, કઈ લઈ જાય, કઈ આવીને બેસી જાય, કોઈ વયું જાય, અને હિસાબ કરતા, હિસાબ સમજાય છે, હિસાબ કરે, હિસાબ કરો કે નહીં? હવે એ હિસાબ કરવામાં કે કોઈ કઈ વાંચવામાં, કઈ કઈક લેટર વાંચવામાં, કે કઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રિવ્યુ કરવામાં, સમજાય છે, એટલું બધું ઉપયોગ એકાગ્ર હોય તો કોઈ આવી જાય વયું જાય તો ખબર પણ ન પડે, રાઈટ? સો દેટ મીન્સ અવર ઉપયોગ હેઝ ધેટ કેપેસિટી કે એ એકાગ્ર થઈ શકે. But now where? That is the question. Where? Where is a very big question. Agar parma ekagra che, to arthrodh dhyan che. હવે એ ચિંતનમાં એકાગ્રત, બોલો હવે કોઈ કઈ વાત કરતો હોય પણ અહીંયા રોગ, અહીંયા રિપોર્ટ આવ્યો હોય અને કઈ રોગ ડિટેક્ટ થયો હોય તો બોલો એ ચિંતનમાં હોય. પછી આપણે કહીએ ને, અરે આર યુ યર, કહીએ કે નહીં અનુજાબેન, આઈ વી ફીલ યોર ફિઝિકલ યર, ફિઝિકલી યુ આર યર બટ મેન્ટલી યુ આર નોટ યર. Because mentally somewhere else your ઉપયોગ is working. કોઈ બીજો વિષય બની રહ્યો છે. અહીંયા કોઈના વખાણ કરી દે ને પછી જેટલું પણ પ્રશ્ન આવશે ને બધું મિસ થઈ જશે. કેમ? પોઈન્ટ સમજાય છે? કારણ કે વાવ, આજે આજે, અને સ્પેશિયલી ઘણી ઘણા તો ગુરુદેવજીએ જે નામ લીધું હોય ને પોતાનું, સમજાય છે, તો એ બરાબર રાખે નંબર, એ પ્રવચન નંબર બરાબર. કેમ? કારણ કે ગુરુજીએ મારું નામ 3 વાર લીધું, મારા દાદાનું નામ 4 વાર લીધું, તો એ લાઈન વાળે, હા અચ્છા ગુરુજી નામ લીધું, અચ્છા ઓકે, હવે બીજું બધું પ્રવચન. યુ આર યોર ઓનલી ફિઝિકલી યોર, બટ યોર ઉપયોગ ઇઝ સમવેર એલ્સ. અગર મોબાઈલ, એક તો હવે તો ગજબ થઈ ગયું, પૂરું કરું છું, સોરી આજે તો થોડી છૂટ છે કારણ કે બીજો ક્લાસ નથી, એટલે 2 મિનિટ લઈ શકું છું. હવે તો ગજબ થઈ ગયું, એટલે મોબાઈલ ત્યાં પડ્યો હોય પણ ખબર નહીં, હવે ટેકનોલોજીના ઉપયોગને ચૂસી જવા માટેના એટલા બધા સાથ, સમજાય છે? અને આ ઘડિયાળ, મને ઘડિયાળ વિચારાય, ઓ અરે ત્યાં પડ્યો હતો તો શાંતિ હતી, હવે ત્યાં જે થઈ રહ્યું છે બોલો, અહીંયા અહીંયા પાછું, એટલી રૂચિનો વિષય બની ગયો છે કે ઘડી ઘડી ધ્યાન ત્યાં જશે, ઘડી ઘડી ધ્યાન 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 ધ્યાન. અને આપણે બાળકોને, એ તારું ધ્યાન ક્યાં છે, તારું ધ્યાન ક્યાં છે, ધ્યાન એટલે સમજાય છે, અરે તારી એકાગ્રતા. હું તમને ગેરંટી આપું, લખી લો ગેરંટી, ગેરંટી સ્ટેમ્પ પેપર લઈ આવો, ગેરંટી આપું, 5 મિનિટ, 5 મિનિટ પણ આઈ થિંક ઇટ્સ ટુ મચ, આઈ શુડન્ટ સે 5 મિનિટ્સ ઓલ્સો, બે મિનિટ પણ ગુરુદેશીનું પ્રવચન ધ્યાનપૂર્વક એકાગ્રતાથી સાંભળો, એકાગ્રતાથી, અને ભાવને પકડો, અને એ ભાવને પકડતા એ ઉપયોગ ત્યાંથી ન હટીને અંદરમાં ન જાય તો એવું બને નહીં જે સોગાની જે કરી બતાવ્યું. વોઝ ઇટ ઇઝી ઓર ઇટ વોઝ ડિફિકલ્ટ? એમાં પણ આપણને તો પાછી સમિતિની રૂમની મહિમા અને જગ્યાની મહિમા. અરે ભગવાન, કેવો પુરુષાર્થ બોલો કે એક વાક્ય સાંભળ્યું અને આઈ એમ શ્યોર કે આગળ પાછળનું પ્રવચન નહીં સાંભળ્યું હોય. ખાલી એક વાક્ય સાંભળ્યું એના ઉપર આખું ચિંતન મનન, આખું પ્રણમન, આખું અંદરમાં એને ગ્રહણ કરી લીધું અને એના ઉપર વિચાર ચાલ્યો અને એવો પુરુષાર્થ ઉભર્યો કે એવું ધ્યાન, ધર્મ ધ્યાન પ્રગટ કરીને ઉભા થયા કે રાગથી ભિન્ન જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ હું છું એવો અનુભવ કરીને ઉભા થયા. ઇટ ઇઝ વેરી ઇઝી. ચકલી કેવી રીતના કરી લે છે? એક મેંઢક કરી લે છે, એક તિર્યંચ ગતિના જીવો કરી લે છે. નરકની, સાતમી નરકની અપાર વેદનામાં પર અસંખ્યાત, કેન યુ ઇમેજિન, અસંખ્યાત નારકી, એક એક નરકમાં, પૃથ્વીમાં અસંખ્યાત નારકી સમ્યક દ્રષ્ટિ છે અને એમાંથી અધિકતર નારકીઓ ત્યાં જઈને સમ્યક દર્શન લે છે. એવું સમ્યક દર્શન આપણને શીઘ્ર પ્રગટ થાય એવી મંગલ ભાવના. નિજ નિધિ નિજ મેં બતાઈ इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. यानी कांत में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो अंबक्तोना अनंत उपकारी समस्त ज्ञानी धर्मात्माओं सत्य सनातन स्वानुभूति में वितराग दिगंबर जैन धर्म नो.